તારીખ 13/11/1983 શ્રી પરમાગમસાર બોલ નંબર 390 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 204
આત્માના સામર્થ્યનું અહીંયા વર્ણન છે કે આત્માનું સામર્થ્ય કેટલું છે, શક્તિ કેટલી છે. ભલે આત્માનું ક્ષેત્રફળ છે એ મર્યાદિત છે, પણ એનું સામર્થ્ય એટલું મર્યાદિત નથી. સામર્થ્ય તો અમર્યાદિત છે. અહીંયા થોડી વિશેષ વાત એ છે, ત્રીજી નીતિથી, કે આત્મવસ્તુ જ ગંભીર સ્વભાવી છે. નાનું ક્ષેત્ર હોવા છતાં આત્મામાં જે અનંત શક્તિઓ ભરી છે એ એક એક શક્તિનું સામર્થ્ય આશ્ચર્ય ઉપજાવે એવું છે. એટલે આખો આત્મા છે એ તો અદભુત થી અદભુત સામર્થ્ય વાળો છે. ક્ષેત્ર નાનું છે પણ અંદર શક્તિ ઘણી છે એ વસ્તુની ગંભીરતા છે. જેમ કોઈ માણસ ઓછું બોલે, ઘણું ઓછું કહે, પણ જે કાંઈ કહે તે તોળી તોળીને કહે, અથવા ઓછું બોલે પણ એ બોલે એમાં ઘણી મહત્વની વાત હોય, અતિ ઊંચી વાત હોય, એવા જ્ઞાનીઓના વચનોને ગંભીર વચનો કયા છે. કેમ કે એની અંદર ઘણો ઊંડો આશય રહેલો હોય છે. એટલે શ્રીમદજી તો એને વચન ગાંભીર્ય કહે છે. જ્ઞાનીના વચનોમાં રહેલું ઊંડાણ, અને એ વિષય કે જે જાણતા આત્માનું હિત થાય એવો હિતકર વિષય, આત્માને નિરાકુર શાંતિ અને સુખ થાય એવો સુખકર વિષય, એને એવો આશય જેમાં રહ્યો છે એના વચનના આશયને પણ ગંભીર આશય કહેવામાં આવે છે. એ તો વાત થઈ વચનની. એ વચનોનું જે વાચ્ય છે આત્મા, એના સ્વભાવના સામર્થ્યને શક્તિને કોઈ હદ નહીં હોવાથી, બે હદ શક્તિ હોવાથી વસ્તુ અનંત ગંભીર સ્વભાવ લઈને પડેલી છે. અનાદિ અનંત શાશ્વત વસ્તુ આત્મા, એના સ્વભાવની ગંભીરતા અનહદ છે. સર્વ આત્માઓનું એવું છે, એટલે પોતાનો આત્મા પણ બીજા આત્મા સાથે તો એને કાંઈ મતલબ નથી, કાંઈ પ્રયોજન નથી. પણ પોતાનો આત્મા પણ આવો છે એમ એની ઓળખાણ કરવી. અહીંયા એ વિષય ચાલશે કે એની ગંભીરતા ભાષે નહીં, સ્વભાવની જેટલી ગંભીરતા છે એટલી ગંભીરતા જો ભાષે નહીં ત્યાં સુધી ખરો મહિમા આવે નહીં. જેવો જેવો પદાર્થ છે આત્મા, જેવી વસ્તુ છે આત્મા, જેવી એની મહાનતા છે, એવી મહાનતા જ્યાં સુધી જ્ઞાનમાં ભાસે નહીં, સ્વભાવ ભાવ જેવો છે એવો ભાવ ભાષણમાં આવે નહીં ત્યાં સુધી એની મહિમા આવે નહીં. કેટલો મહિમાવંત પદાર્થ છે એની મહિમા એના ઓળખાણ સિવાય આવવાનો કોઈ બીજો પ્રકાર છે નહીં. અને ત્યાં સુધી જગતના પદાર્થોની કિંમત જાય નહીં. સંયોગ પૈસા બહારમાં જે વાતો અને જે ચીજો મોટે મોટાઈ વાળી ગણાય છે, મહત્તા વાળી ગણાય છે, એની મહત્તા અને એની મોટાઈ આત્માની મહિમા આવ્યા વિના કદી જાય નહીં. આ એનો નિયમ છે. અને જ્યાં મહત્તા લાગે છે ત્યાં પરિણામ મળે છે, ત્યાં પરિણામને આકર્ષણ થાય છે, પરિણામ ત્યાં ખેંચાય છે, અને જે દિશામાં ખેંચાય છે એની ઉલટી દિશા બંધ થાય છે. કેમ કે એક સાથે બે વિરુદ્ધ પરસ્પર વિરુદ્ધ દિશામાં કોઈ પરિણામ જવું સંભવિત નથી. જો એ સ્વરૂપને ઓળખે ને આત્માનો મહિમા આવે તો અંતર્મુખ દિશા ઉત્પન્ન થાય ને બહિર્મુખ દિશા બંધ થાય. અનાદિનો બાહ્ય પદાર્થો ને બાહ્ય ચીજની મહિમા છે, જગતની ચીજની બાહ્ય પદાર્થ નથી. તો એને બાહ્ય પદાર્થમાં જે મહત્તા છે એના લઈને એના પરિણામ બહિર્મુખ રહે છે, અને એ પરિણામ એના અંતર્મુખ થઈ શકતા નથી.
બરોબર.
એનું કારણ એને બહારની મહિમા છે, કોઈને કોઈ ચીજની મહત્તા આંકી છે, એ મહત્તા એની ફરતી નથી. કેમ કે સ્વરૂપનું ઓળખાણ નથી અને સ્વરૂપની મહિમા પણ નથી. એ વાત સિદ્ધ થાય છે. એકલી બહારની મહિમા કરે છે. પુણ્ય અને પુણ્યના ફળમાં બધું આવી જાય છે. જીવે પુણ્ય ભાવની મહિમા કરી છે અને એના ફળની મહિમા કરી છે. આ સિવાય એને અનંતકાળમાં બીજું કાંઈ કર્યું નથી. કદી એને આત્માને ઓળખ્યો નથી ને આત્માની મહત્તા એને આવી નથી. તેથી ખરેખર એને ભગવાનની મહત્તા આવી છે, વિતરાગ દેવની જીનેન્દ્ર પરમાત્માની મહિમા આવી છે, એ વાત પણ રહેતી નથી. અન્ય મતમાં ગયો ત્યારે તો એને પુણ્યવંત દેવોની જેના પુણ્ય છે એની એને મહિમા કરી છે. પણ અહીંયા જીનેન્દ્ર તો કહે છે કે અમારે તો પુણ્ય સાથે કાંઈ લેવા દેવા નથી. ભલે સો ઇન્દ્રોના રતનમય સો ઇન્દ્રો આવીને ભલે નમસ્કાર કરે, નથી જ્ઞેયોમાં પરિણતિ સન્મુખ જરા. એ બધા જ્ઞાનમાં જ્ઞેય તરીકે જણાય છે, પણ એની સન્મુખ અમારો ઉપયોગ થતો નથી. ઉપયોગ બહિર્મુખ થતો જ નથી, અંતર્મુખ ઉપયોગ રહે છે અને જગત આખું એની અંદર ઝળકે છે, તો પણ ઉપયોગને ફરવાનું કોઈ કારણ નથી. કેમ કે જ્યાં ઉપયોગ લાગેલો છે ત્યાં એટલો મહિમા એને મહિમાવંત વસ્તુ રહેલી છે. સ્વરૂપે આત્મા એવો છે કે કેવળ જ્ઞાનનો ઉપયોગ ફરી શકે નહીં, એનું કારણ સ્વરૂપ એવું છે. એવું જ આત્મ સ્વરૂપ છે કે ઉપયોગને ફરવાનો કોઈ અવકાશ રહેતો નથી. આમ છે. હું કેવી વાત લીધી છે, આ થોડી લીટીઓ બહુ સરસ લીધી છે કે એની ગંભીરતા ભાષેની, આત્મ સ્વભાવની ગંભીરતા ભાષેની, ત્યાં સુધી ખરો મહિમા આવે નહીં. એની ગંભીરતા ભાસતા આત્માનો એવો મહિમા આવે કે એ મહિમા આવતા એ મહિમા વિકલ્પને ઓળંગી જાય. જે રાગનો વિકલ્પ તોડ્યો તૂટતો નથી, જે વિકલ્પ કાઢ્યો જાતો નથી, નીકળતો નથી, મટાડ્યો મટતો નથી, ચાલુ ને ચાલુ રહે છે, એને કહે છે કે તોડવો પડતો નથી, વિકલ્પને અહીંયા તોડવો પડતો નથી, પણ તૂટી જાય. અનંત અતિન્દ્રિય નિર્વિકલ્પ આનંદનો પિંડ છે પ્રભુ, એની મહિમા એટલે હદે આવે, એટલે હદે આવે કે અપૂર્વ મહિમાના ફળમાં અતિન્દ્રિય આનંદ અને સમ્યક દર્શન પ્રગટ થાય. એ તો મુખ્ય મુખ્ય ગુણની વાત છે, અનંત ગુણ પરિણમે છે.
બરોબર,
સ્વરૂપના મહિમાના ફળમાં સ્વરૂપમાં રહેલા અનંતા ગુણો સમ્યક થઈને પરિણમવા લાગે છે. એવો સ્વરૂપના મહિમાનો પ્રકાર છે, એને સ્વરૂપનો મહિમા કહીએ. વાણીથી સ્વરૂપનો મહિમા કરે અને પરિણામમાં અન્ય દ્રવ્ય અને અન્ય ભાવનો, અન્ય દ્રવ્યની પર્યાયનો અને અન્ય દ્રવ્ય પ્રત્યેની પોતાની વિકારી પર્યાયનો મહિમા રહે, તો એ ખરેખર એમાં આત્માનો મહિમા નથી. એ વાણી છે, એ ખોટી વાણી છે, એ સાચી વાણી નથી. આમ છે, ભાષે સ્વરૂપ સ્વભાવ અનંત મહિમાવંત છે, જેવો છે એવો પ્રતિભાસે, એવું ચોક્કસ અવભાષણ થાય, ભાવભાષણ થાય, ત્યારે એને ખરો મહિમા આવે. એ આત્માના નિશ્ચયપૂર્વકનો મહિમા છે, નિર્ણયપૂર્વકનો મહિમા છે કે આવો જ મારો આત્મા છે. એની ગંભીરતા ઘણી છે એમ કહે છે. એ ગંભીરતા ભાસતા ઊંડો ઉતરી જાય છે ઉપયોગ એમ કહે છે. એની અનંત ગંભીરતામાં ઉપયોગ લંબાય છે, લંબાય છે, લંબાય છે, એટલો લંબાય છે કે ઉપયોગની જે સ્થિતિ છે એ સ્વસંવેદનના આવિર્ભાવવાળી થઈ જાય છે. અને એ સ્વસંવેદન એટલું બળ પકડે છે, જોરથી આવે છે કે એના વિતરાગી જોરમાં એકવાર સ્વવિકલ્પ રાગ અસ્ત થઈ જાય છે. ઉત્પન્ન થતો નથી, અસ્ત થયા પછી ઉત્પન્ન થતો નથી. ક્ષણભર માટે જ્યારે બંધ થઈ જાય છે ત્યારે તે કાળે અનંત ગુણનો દરિયો અંદરથી ઉમળી પડે છે, ઉલસી જાય છે. આત્મા અનંત ગુણનો દરિયો છે, એ આખો દરિયો અંદરથી ઉછળીને બહાર આવે છે. એમાં અતિન્દ્રિય આનંદની ભરતી આવે છે એમ કહે છે. ત્યારે વિકલ્પ ઉત્પન્ન થતો નથી, એને વિકલ્પ તોડ્યો એમ કહે છે. પણ કઈ તોડવા માટે વિકલ્પની સામે જોવું પડતું, આપોઆપ વિકલ્પ તૂટી જાય છે. એને તોડવા માટે બીજું કઈ કરવું પડતું નથી, એટલે તોડવો પડતો નથી એમ કહેવાય છે. એ અનંત કાળમાં પ્રથમમાં પ્રથમ ઉત્પન્ન થયેલી વિતરાગી દશા છે, અતિન્દ્રિય આનંદ અને સ્વસંવેદનનું પરિણામ. સમ્યક દર્શનના કાળમાં એ વિતરાગી પરિણામ છે, પ્રથમ ઉપજેલું વિતરાગી પરિણામ છે. એની પણ શાસ્ત્રની અંદર બહુ મોટી કિંમત આપી છે. નહીંતર એ વિચારવા જેવું છે કે અહીંયા તો હજી મોક્ષ માર્ગની શરૂઆત થાય છે, અને જ્યાં મોક્ષ માર્ગની શરૂઆત થાય છે જગન્ય ભાવે વિતરાગતા પ્રત્યે, એની આટલી બધી મહિમા શું સ્વયં દર્શનની? કે એટલા માટે મહિમા છે કે ત્યાંથી પરિણામની ગતિની દિશા બદલાય છે. વેપારમાં પોષણ થાય પછી ગમે એટલો મોટો વેપાર કરી શકાય છે, પણ એક વાર પડતર લાગવી જોઈએ એમ છે. વેપારી નો ખ્યાલ આવે પછી શક્તિ હોય એના કરતા નહીં, ગામના વ્યાજે લાવીને, ઉછીના લાવીને, દેવું વધારીને હોય તો, ન હોય તો નવું કરીને પણ એ વેપાર કરી લે છે.
બરોબર.
અનુભવ ગોચર થાય કે કેમ કે પોષણ થઈ ગયું. એમ જેની રૂચિમાં આત્માના સ્વભાવનું પોષણ થયું, અનાદિનું વિકારનું ને પુણ્યના ફળનું ને પુદગળનું પોષણ હતું, એ રૂચિ મટી અને વિકરાટ સ્વભાવનું જ્યાં પોષણ થયું, ત્યાર પછી એનો વેપાર વધીને કેવળ જ્ઞાનને યથાખ્યાત ચારિત્ર સુધી થશે.
બરોબર.
એના ફળ સામે જોઈને અત્યારથી એની કિંમત આંકવામાં આવે છે. જેમ કોઈ માણસ ઘરેથી નીકળે મુંબઈ જવા માટે અને આંગણું છોડે ત્યારે કોઈ પાડોશી પૂછે કે ભાઈ ક્યાં ગયા, કે મુંબઈ ગયા, પણ હજી તો સ્ટેશને નથી પહોંચ્યા, છતાં નિર્વિઘ્ને પહોંચવાના છે એમ ગણીને એમ કહેવામાં આવે છે. એમ મોક્ષ માર્ગમાં પ્રથમ પદાર્પણ કરનાર જીવને, પહેલો પગ મૂકનાર જીવને એ મોક્ષ એનો થઈ જ છે એમ કહેવામાં આવે છે. એનો મોક્ષ જોવામાં આવે છે સિદ્ધોત્તે, કે મોક્ષમાં પહોંચી જશે નિર્વિઘ્નપણે. હવે એને સંસાર
મોટું કામ કર્યું,
બહુ મોટું કામ છે, કે જે અનંત કાળમાં ધર્મના બાને બહુ મીઠો અને અનેક પ્રકારના અન્યથા અને વિપરીત પ્રયત્નો કરીને એણે ફૂકાઈ ગયો, મરી ગયો, દેહ ત્યાગ કરવા પર્યંત એણે હઠ કરી, છતાં એને મોક્ષ માર્ગ હાથમાં ન આવ્યો. એવો જેની કિંમત ન થઈ શકે, જેની કિંમત કોઈ પણ ચીજથી આંકી ન શકાય, એવો મોક્ષનો માર્ગ જ્યારે જીવને હાથ લાગે છે ત્યારે હંમેશ માટે એનો નિવેડો આવી જાય છે, નિર્વાણ એનું ચોક્કસ થઈ જાય છે, અલ્પકાળમાં એનું નિર્વાણ ચોક્કસ થાય છે, તેથી એની કિંમત કરવામાં આવે છે.
આ કાળમાં વચનો બચાવ્યા એવા ગુરુદેવની કિંમત પણ
ન થઈ શકે એટલી છે. મોક્ષ માર્ગની કિંમતે ન થઈ શકે એટલી છે. અને જેના વચનમાં એ મોક્ષ માર્ગ પ્રાપ્તિની વિધિ આવે છે, જે વિધિ બતાવે છે, યા વિધિ સંત કહે ઘણી હૈ ઘણી હૈ, જે રીતે કહે છે એ રીત અલૌકિક છે. શાસ્ત્ર તો અજ્ઞાની વાંચે, પણ જે રીતે જ્ઞાની કહે છે એ રીત જુદી છે. એની સાથે અજ્ઞાની કોઈ રીતને મેળ ખાય એવો નથી. કોઈ એમ કહે કે ભાઈ જ્ઞાની બોલે છે એ નથી સમજાતું અમને, પણ ભલે ફલાણા ફલાણા અજ્ઞાની હોય, પણ એ એટલું બધું સ્પષ્ટ કરીને કહે છે, એટલું બધું સ્પષ્ટ કરીને કહે છે, અમને એ સમજાય છે. કે છે તને સમજાતું હોય તો એમાં આત્મા નહીં સમજાય.
બરોબર.
દેશના લબ્ધિનો અનાદિ અનંત સર્વકાળને માટે આ નિયમ છે, કે કોઈ જીવને અજ્ઞાનીના વચન દ્વારા દેશના લબ્ધિ મળે નહીં. સમ્યક દર્શનનો તો પ્રશ્ન જ નથી, એ તો પાંચ લબ્ધિ પછીની દશા છે. દેશના લબ્ધિ ચાર લબ્ધિમાં આવે છે, અને છેલ્લી કરણ લબ્ધિ છે, પછી સમ્યક દર્શનનો વારો આવે. અને એ ચાર લબ્ધિમાં એ દેશના લબ્ધિ છે, એ જ્ઞાનીના વચન વિના કદી કોઈ જીવને ક્યારે મળી કે મળે છે કે મળશે એ સવાલ રહેતો પ્રશ્ન જ નથી. આ પરિસ્થિતિ છે. સમજતા હોય છતાં મહિમા જ્ઞાનીનો છૂટે ને અજ્ઞાનીનો આવે ત્યારે એ સમજણ રહી નથી, સમજણ નથી, થઈ નથી, રહી નથી, જે ગણો
બરોબર છે.
વિસ્મૃત થઈ જાય છે. કહે છે કે એવો સ્વરૂપ નો મહિમા આવે, એવો મહિમા આવે, એવો મહિમા આવે કે એ મહિમા આવતા આવતા એ મહિમા વિકલ્પ ને ઓળંગી જાય છે. વિકલ્પ ની દશા, જે મર્યાદા દશામાં મર્યાદા એનું ઉલ્લંઘન કરી જાય છે, ઓળંગી જાય છે. વિકલ્પ નું ઉલ્લંઘન કરવું એટલું સહેલું નથી, છતાં સહજ માત્ર માં જેના મહિમા આવતા, જે આત્મ સ્વરૂપ નો મહિમા આવતા સહજ માત્ર માં વિકલ્પ તૂટી જાય છે, મટી જાય છે. એવા નિર્વિકલ્પ આત્મ સ્વરૂપ ની ગંભીરતા એ પણ કોઈ અગાધ ગંભીરતા છે એમ કહે છે. અને જ્યારે વિકલ્પ તૂટી જાય છે, એ વિકલ્પ મટ્યો એનું લક્ષણ શું, ઉપલક્ષણ શું?
આજે
નહીતર તો ઘણા એમ કહે છે કે અમે નિર્વિકલ્પ આત્માનું એટલું ચિંતન કર્યું, એટલું ચિંતન કર્યું કે પછી અમને વિકલ્પ નહોતો લાગતો હતો, કે પછી અમને વિકલ્પ નહોતો. કેમ કે નિર્વિકલ્પ આત્માનું ચિંતન કરતા હતા ને, પણ એ ચિંતન એ જ વિકલ્પ છે. સ્થૂળ વિકલ્પ છે આત્માના ચિંતનનો, એનાથી તો આત્માનું ગ્રહણ નથી. પણ ચિંતવન અને મનનના સૂક્ષ્મ વિકલ્પનો, આત્મ સ્વભાવને ચિંતવાનો સૂક્ષ્મ પર્યાય હોય વિકલ્પનો, તો પણ વિકલ્પની એ કોઈ પણ જાતના સ્વરૂપના અનુભવ કરાવવાનું કે સ્વરૂપને ગ્રહણ કરવાનું કે સ્વરૂપને વેદન કરવાની શક્તિને સામર્થ્ય નથી.
બરોબર,
વિકલ્પની યોગ્યતા નથી. કેમ કે એમાં રાગની મુખ્યતા છે. એ રાગ છે તેના દ્વારા આત્મા પામી શકાતો નથી. રાગમાં એ યોગ્યતા નથી કે રાગ આત્મા સુધી પહોંચે. જેમ કહે છે ને ભાઈ, ભગવાનનો દરબાર હોય તો ક્ષુદ્રને દૂર રાખે છે, રાજાના દરબારને દૂર રાખે છે, ક્ષુદ્રને પાછળ બેસાડે છે. એમાં રાગ છે એ માગણ છે, દીન પર્યાય છે, ક્ષુદ્રતાની પર્યાય છે. આત્માના દરબારમાં પહોંચવાનો એને અધિકાર, પરમાત્માનો દરબાર છે અનંત ગુણનો. એ અનંત ગુણના દરબારમાં રાગને પહોંચવાની કોઈ યોગ્યતા નથી. જ્યારે એ રાગ મટે છે ત્યારે સાથે સાથે અતિન્દ્રિય આનંદનો સ્વાનુભવ પ્રગટ થાય છે, પોતાના નિરાનંદની દશા પ્રગટે છે. સિદ્ધ પરમાત્માને અને અરિહંત પરમાત્માને પરમાત્મા દશામાં જે પરમાનંદની દશા છે, એ પરમાનંદનો કણિયો અહીંયા જાગે છે. જે અતિન્દ્રિય આનંદ છે એ પરમાનંદની જાતની દશા છે. ચિંતવનમાં ભલે માનસિક શાંતિ હોય, પણ અતિન્દ્રિય આનંદની દશા ત્યાં હતી નથી. વિકલ્પ મેટો છે એનું લક્ષણ એ છે કે અતિન્દ્રિય આનંદ સાથે સાથે ઉપજ્યા વિના, જો અતિન્દ્રિય આનંદ ઉત્પન્ન થયો નથી તો વિકલ્પ મેટો છે એ વાત પણ સ્વીકારવા જેવી નથી. સ્થૂળ ઉપયોગમાં તો આત્માને ગ્રહણ કરવાનો સવાલ જ નથી. સ્થૂળ વિકલ્પ સહિત જે સ્થૂળ ઉપયોગ ચાલે, કાલે વાત ચાલી હતી ને, વાંચન કરતા કરતા ઉપયોગ થાય કે નહીં, કે નીચે નથી થતો, કેમ કે ત્યારે સ્થૂળ ઉપયોગ છે.
બરોબર,
જ્યારે ઉપયોગ સ્થૂળ હોય ત્યારે સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ સ્વભાવનું ગ્રહણ ક્યાંથી થાય એમ કહેવાય. ઉપયોગ સૂક્ષ્મ થઈને અંતર્મુખ થાય, અંતર્મુખ થઈને સૂક્ષ્મ થઈને સૂક્ષ્મ સ્વભાવને ગ્રહે, ત્યારે એનો અનુભવ આવે છે, ઇન્દ્રિયાનંદ આવે છે, એમ વાત છે.
બરાબર.
એટલે ઉપયોગને સૂક્ષ્મ કરવાનો પણ ઉપદેશ આપવામાં આવ્યો છે. વચનામૃતમાં સૂક્ષ્મ ઉપયોગના ઘણા બોલ છે, અનેક જગ્યાએ સૂક્ષ્મ ઉપયોગની વાત કરી છે. 391 છે વચનામૃતના 79 બોલમાંથી છે. જ્ઞાન ને વૈરાગ્યની અચિંત્ય શક્તિથી પુરુષાર્થની ધારા પ્રગટ કરશે. મૂળ બોલ શું છે? 79 છે ને. શુદ્ધ સ્વરૂપ આત્મામાં જાણે વિકાર અંદર પેશી એટલે પ્રવેશી કેમ ગયા હોય તેવું દેખાય છે. અજ્ઞાન દિશામાં જાણે મારા આત્મામાં વિભાવ વિકાર પેશી ગયો છે. મેં ક્રોધ કર્યો, મેં રાગ કર્યો, એ મારામાં જાણે પેશી ગયો છે તેવું ભાસે છે.
બરોબર.
તેવું દેખાય છે, આભાસ છે. પણ ભેદ જ્ઞાન પ્રગટ કરતા તેઓ જ્ઞાન રૂપી ચૈતન્ય રીસામાં પ્રતિબિંબ રૂપ છે.
બરોબર.
જો એકલા જ્ઞાન ને માત્ર જુદા જ્ઞાન ને પકડવામાં આવે તો સમજાય છે કે જ્ઞાનમાં રાગાદી ભાવ પ્રતિબિંબિત થયા છે, જ્ઞેય રૂપ છે. જ્ઞેય છે તે જ્ઞાન રૂપ નથી, જે રાગાદી જ્ઞેયો છે તે જ્ઞાન રૂપ નથી, પણ જ્ઞાનમાં તેઓ જણાઈ રહ્યા છે. હું તો જ્ઞાન રૂપ છું એમ જે જ્ઞાનમાં હું પણ કરે છે ત્યારે તેને રાગમાં પોતાનું રૂપ ભાસતું નથી.
બરોબર.
જ્યારે રાગમાં પોતા રૂપે ભાસીને પરિણમે છે કે મને રાગ થયો, હું મેં રાગ કર્યો, ત્યારે એને જુદું જ્ઞાન પોતા રૂપે ભાસતું નથી. આમ છે અજ્ઞાન દિશામાં રાગમાં પોતા રૂપે અનુભવ થાય છે ત્યારે એને જ્ઞાન જુદું છે, હું જ્ઞાન રૂપ છું એવું એને ભાષણ રહેતું નથી. ધીરો થઈને જો જ્ઞાનમાં હું પણ કરે માત્ર જ્ઞાનને લીધે તો રાગ જણાય ખરો, પણ રાગ પર રૂપે જણાય ને સ્વરૂપે જણાય નહીં. કેમ કે જ્ઞાન સ્વરૂપે જણાય છે અને અનુભવાય છે. એમ ભેદ જ્ઞાન પ્રગટ કરતા તેઓ જ્ઞાન રૂપી ચૈતન્ય રીસામાં પ્રતિબિંબ રૂપ છે. અહીંથી વાત છે જ્ઞાન વૈરાગ્યની અચિંત્ય શક્તિથી પુરુષાર્થની ધારા પ્રગટ કર. આ પહેલું વચન છે, એ બોલનું વચન છે. યથાર્થ દ્રષ્ટિ એટલે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરી ઉપર આવી જાય એ શબ્દ પણ અહીંયા ઉપર આવી જાય એ શબ્દ પણ લીધો છે. ચૈતન્ય દ્રવ્ય નિર્મળ છે. અનેક જાતના કર્મના ઉદય, કર્મની સત્તા, કર્મના અનુભાગ તથા કર્મ નિમિત્તક વિકલ્પ, કર્મના નિમિત્તે ઉત્પન્ન થયેલો વિકલ્પ વગેરે બધું તારાથી અત્યંત જુદા છે. એ ખોટું લાગે છે એમ કે છે. ખરેખર જો તો તારી દિશામાં પણ જ્ઞાન છે અને ક્રોધ પણ છે. હવે તારી હસ્તી ક્યાં છે એટલું જોવાનું છે. ભાવ તો બે છે,
બે છે, ક્રોધે છે ને
જ્ઞાન છે કે નહીં? જો ન હોય તો લાગ્યો કે આ હું છું, હું છું, હું 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 છું, એ આ બે માંથી ક્યાં છે? બે માં નથી, તને ક્રોધ મેં કર્યો એવું લાગ્યું ત્યારે તે ક્રોધ કે રાગ માં હું છું એમ અનુભવ કર્યો. જ્ઞાની એમ કહે છે, પરમાત્મા એમ કહે છે કે તારી અહીંયા ભૂલ થઈ છે. ખરેખર જ્ઞાનમય એવો તું છો, જ્ઞાન સ્વરૂપી તું છો ને તારું અસ્તિત્વ જ્ઞાનમાં છે. તું ભૂલ્યો છો, જ્ઞાનમાંથી તારું અસ્તિત્વ ખસી ગયું છે, મટી ગયું છે, નીકળી ગયું છે, છૂટી ગયું છે એવું કાંઈ નથી, પણ તું ભૂલ્યો છો. જેમ કોઈ માણસ ઘર ભૂલી જાય ને બીજાના ઘરમાં ભૂલથી ચાલ્યો જાય અંધારામાં, એમ અજ્ઞાન અંધકારમાં તું ઘર ભૂલ્યો છો, બીજું કાંઈ નથી. એને જગાડે છે કે જરાક સાવધાન થઈને, જરાક અંદરમાં નવરો થઈને, બીજા વિકલ્પથી ને બીજી પ્રયોજનથી છૂટો પડીને જોતો ફરો કે તારી હસ્તી અને તારું અસ્તિત્વ ક્યાં છે, તો તને અનુભવ થશે કે તારું હોવાપણું, તારી મોજૂદગી, હૈયાતી જ્ઞાનમાં છે અને રાગમાં નથી. જ્ઞાનમાં જેવી જણાશે એટલે રાગમાં નથી, એ આપોઆપ આવી જશે. કેમ કે ત્યાં રાગ નથી. જે જ્ઞાનમાં હૈયાતી જણાણી જણાય ત્યાં તો રાગ હતો નહીં, છે નહીં. તેથી એને રાગ પર પણ ત્યાં ભાસે છે. કહે છે કે જ્ઞાન ને વૈરાગ્યની અચિંત શક્તિથી, જ્ઞાન એટલે સ્વરૂપનું જ્ઞાન અને પરમા પર પદાર્થની ભિન્નતાનું જ્ઞાન. પરનું જ્ઞાન પ્રયોજનભૂતપણે પર પદાર્થને ભિન્ન જાણે છે, પરને જાણવું એ પ્રયોજન નથી. પ્રયોજન સાધવું બાકી છે, ત્યાં પ્રયોજન સાધવા માટે પરને ભિન્ન જાણવું તે પ્રયોજનભૂત છે. બરાબર આમ છે ખરેખર. એટલે સાથે સાથે વૈરાગ્ય લે છે કે વૈરાગ્ય છે એ ઉપેક્ષા, પર પદાર્થની ઉપેક્ષા વાળો પરિણામ છે. જે પર પદાર્થની આત્માને જરૂર નથી, ચૈતન્ય તત્વને જડ તત્વની જરૂર નથી, વિતરાગી તત્વને રાગના પર્યાયની જરૂર નથી, આવશ્યકતા નથી.
બરોબર.
તેથી જેની જરૂર ન હોય તેના પ્રત્યે ઉદાસીન થયા વિના, આ તો જીવનો સ્વભાવ છે. જેની જરૂર ન હોય એની ઉપેક્ષા કર્યા વિના, વળી જરૂર કેમ નથી ને શા માટે નથી, એમ કે કેમ જરૂર નથી? આ ખાવું પીવું પહેરવું બધું, મકાન મિલકત આબરૂ બધી જરૂર છે,
કેમ ચાલે?
કે છે કે એ બધી ભ્રમણા થઈ ગઈ છે. આત્મા ચૈતન્ય તત્વ પોતાના સ્વરૂપથી પરિપૂર્ણ તત્વ છે. જેમ કોઈ ઘડો કળશ છલોછલ ભરેલો હોય, એક બિંદુ નાખે તો હેઠું પડે એટલો છબ ભરેલો હોય, એમ આત્મા પોતાના અનંત દિવ્ય ગુણોથી, આશ્ચર્યકારી અદભુત ગુણ રત્નોથી છલોછલ પરિપૂર્ણ ભરેલું તત્વ છે. એની પૂર્ણતાને વશ એને કોઈની જરૂર નથી. જેમ શ્રીમંત હોય એને કોઈની લાચારી કરવાની જરૂર પડતી નથી, માગે ગરીબ હોય ને માગણ હોય એમ માગે, અત્યારે તો શ્રીમંતો માગે છે, એટલે ગુરુદેવ એને માગણ કહેતા. પૈસા વાળા આગળ બેઠા હોય ને વ્યાખ્યાન સાંભળવા, બેહાડે ને પછી એમ કે આપણે તમે માગણ છો, કે થોડું માગે નાનો માગણ ને જાજુ માગે એ મોટો માગણ એમ કે માગણ નથી તમે મોટા માગણ છો એમ કે મોટા ભિખારા છો અને દુઃખના દરિયામાં ડૂબી ગયા છો, દુઃખના ડુંગરા નીચે લટાઈ ગયા છો એમ. આપણા મહારાજા છે કૃષ્ણકુમારસિંહજી સાંભળવા આવ્યા, એને આ દ્રષ્ટાંત આપ્યું હતું કે મહિને પોતાની જરૂરત હોય નાનો માગણ ને તમારા જીવાને મહિને 5000 ની, એ જમાનામાં 5000 ની જરૂર, આ જમાનામાં તો સામાન્ય માણસ ને 5000 જોઈશે બરોબર, તેથી પાઈ પાઈ ની કિંમત હતી તેથી 5000 ખર્ચ છે. તમારે 5000 ની જરૂર હોય મોટા માગણ કે અમારે ક્યાં ફાળો લખાવવા જવું છે, કે પૈસા વાળાનો પ્રશંસા કોણ કરે, કે એની પાસેથી કઈ અપેક્ષા હોય એ કરે, અમારે કઈ અપેક્ષા નથી, ફાળો લખાવવાનું કોઈ બી કહેવાનો પ્રશ્ન નથી, એટલે એ તો કઈ એને રાજી રાખવા એ પ્રશ્ન અહીંયા છે. સત્ય છે એ સત્ય પણ એને હિત થાય એટલું એટલે કહેવામાં આવે છે. આત્મા છે એ તો બધાને આત્માથી જોતા હતા, કોઈને જૈન મતિ કે અન્ય મતિ તરીકે પણ જોતા નહોતા. એ મારો અનુભવ છે, પહેલો વહેલો ગયો ત્યારે શાંતિભાઈ ની સાથે જઈએ તો ચૈતન સ્ટોર એ દિવસે ગુરુદેવ સવારનું પ્રવચન કરે પછી પણ 10-15 મિનિટ પાઠ ઉપર બેસતા સામાન્ય વાતચીતો થાય પછી અંદર જાય રૂમ, બહારનો ટાઈમ થયો અને થોડી વાર હોય ત્યારે જાય, બેસી રહ્યું અને એમાં નબો હોય તો ત્યાં જાય કે આ ભાઈ કોણ છે. શાંતિભાઈ કહે છે આપણે વૈષ્ણવ છે, અહીંયા કોઈ જૈન વૈષ્ણવ નથી, અહીંયા તો બધા આત્મા છે,
આત્મા છે, વાહ
વાહ, અહીંયા તો કોઈ વૈષ્ણવ વૈષ્ણવ નથી, અહીંયા તો બધા આત્મા છે, આત્મા. અને ખરેખર એમ જ છે, સંપ્રદાય તો લોકોના કરેલા છે, એ સંપ્રદાય તો લૌકિક વિષય છે, જાતિએ તો બધા આત્માઓ બધા જ પરમાત્મા છે, અમે તો બધાને સિદ્ધ સ્વરૂપે દેખીએ છીએ, ભલે ને માથાનો વાડનાર હોય અને એ ભલે ને ગમે તેમ પોતાને માટે માને, પણ અમે તો બધાને સિદ્ધ પદમાં જોઈએ. કેટલી વિશાળ દ્રષ્ટિ અને કેટલી ઉદાર દ્રષ્ટિ, ઉદારતા કેટલી છે એમાં, કે એ ઉદારતાનું કોઈ માપ છે નહીં. આખા જગતના સર્વ જીવોને આવરી લે છે, સર્વાત્મા સમદ્રષ્ટિ જીવો આ વચનને હૃદય લખો. સિંહજીએ 15 વર્ષની ઉંમરે ગાયું છે, 16 વર્ષની ઉંમરે. એ બધા આત્માઓ પરિપૂર્ણ ગુણોથી ભરેલા છે, કોઈ ખોડ ખાપણ વાળા નથી, અધૂરા નથી, અલ્પ નથી, સ્વરૂપે તો બધા જ પરિપૂર્ણ છે, જાતિએ કોઈ અધૂરા છે નહીં. એમ જાણીને પોતાના આત્માના વિશે પણ પરિપૂર્ણતા પૂર્ણતા જાણીને જેને રાગથી ને પરથી ઉપેક્ષા ભાવ થાય છે એવા સાધકના પરિણામને વૈરાગ્ય કહેવામાં આવે છે. આ વૈરાગ્ય દુઃખ ગર્ભિત નથી, આ વૈરાગ્ય લોભ ગર્ભિત નથી, આ વૈરાગ્ય માન ગર્ભિત નથી, કે આ વૈરાગ્ય કોઈ પણ પ્રકારના કશાય ગર્ભિત નથી, એને વૈરાગ કહેવામાં આવે છે. વૈરાગના અનેક પ્રકાર છે, અવળું ન પડે ને અવળું પડે એટલે લુગડા ફેરવી નાખે કે છોડી દે, દ્વેષથી ત્યાગ કરે ને એને દુઃખ ગર્ભિત વૈરાગ કહે છે. ઘણા એવું બને છે ને, ઘરમાં બૈરા ગુજરી જાય, બીજો પરિવાર હોય ને કા હોય, એ પછી એક પછી એક દૂર થઈ જાય અથવા નાશ થઈ જાય,
ઝઘડો થાય,
તકરાર થાય, થઈ જાય સાધુ ને થઈ જાવ બાવા, એ બધા દુઃખ ગર્ભિત વૈરાગ. અથવા આજીવિકાનું સાધન ન હોય અને ઠીક છે રોટલા પાણીની તો સગવડ થઈ જશે સંપ્રદાયમાંથી, એ બધા દુઃખ ગર્ભિત વૈરાગ છે. બીજા મને વંદના કરશે, નમસ્કાર કરશે, મને સ્થાન મળશે, માન મળશે એમ માનીને વૈરાગ ધારણ કરવામાં આવે છે, એ બધું માન ગર્ભિત વૈરાગ છે. અને એવી બધી ઊંડે ઊંડે કાંઈ લાલચ રહે છે, એ બધો લોભ ગર્ભિત વૈરાગ છે. બધા એમાં કસાય છે, દુઃખમાં કસાય છે, માનમાં કસાય છે, લોભમાં કસાય છે. એનો આધાર ખોટો છે, આધાર ખોટો છે. બધો આધાર પરિણામની કિંમતનો આધાર શેના આધારે પરિણામ થયા છે એના ઉપર છે. આત્મા પરિપૂર્ણ પરમાત્મ તત્વ છે, તેના આધારે ને તેના અવલંબને પરની મને જરૂર નથી, અન્ય તત્વની મને જરૂર નથી એમ થતાં ઉપેક્ષિત પણ સહજ થાય એને ખરેખર જ્ઞાન સહિતનો જ્ઞાન ગર્ભિત વૈરાગ કહેવામાં આવે છે. એને જ્ઞાન ને વૈરાગ છે. અમૃતચંદ્ર આચાર્ય દેવે સમયસારમાં એક શ્લોક ની રચના કરી, સમ્યક દ્રષ્ટેર નિયતિ ભવતમ જ્ઞાન વૈરાગ્ય શક્તિ નિર્જરાધિકારમાં. બહુ સુંદર શ્લોક છે. આ બધા સાધુ વિક્રળિત પદ છે, ગળું હોય ને ઢાળ ફાવતી હોય તો ડોલી ઉઠે એવા બધા કળશ છે. સમ્યક દ્રષ્ટિને નિયમથી જ્ઞાન ને વૈરાગ્યની શક્તિ હોય છે. સમ્યક દ્રષ્ટિ ભલે ને ચક્રવર્તી હોય, હીરા જડિત ને રત્ન જડિત આભૂષણ ને સિંહાસન ને બધો સંયોગ એવો હોય, આ બતનમાં હીરા નાખે ને કાંઈ કેટલા એમાં પાર વગરની પરિસ્થિતિ છે, છતાં કહે છે કે એ વૈરાગી છે, અંતર વૈરાગી છે. બારમા પૂંજના થાથમાં ને છ ખંડના પથારામાં એને શૂન્ય ભાષે છે, ખાલી ખમ ભાષે છે કે ક્યાંય મારો આત્મા નથી. એટલે છોડતા એને વાર લાગતી નથી. એનું કારણ એ છે કે પહેલેથી જ છૂટેલું છે, અંદરથી છૂટું છે અને બહારથી છોડતા વાર લાગે નહીં. કહે છે કે એ જે વૈરાગ્ય છે એ આત્માના આધારે ઉત્પન્ન થયેલો વૈરાગ્ય છે.
મને આધારે
કે હું ત્રિકાળ શુદ્ધ પરિપૂર્ણ પરમાત્મ તત્વ પરિપૂર્ણ સ્વરૂપે છું, મારી પૂર્ણતાને જોતા અને મારી પૂર્ણતાને અનુભવતા બસ હું તૃપ્ત તૃપ્ત છું, તેથી મારે કોઈની જરૂર નથી. જરૂર તો અતૃપ્તિની વાસનામાં છે. જરૂર ક્યાં છે? અતૃપ્તિની વાસનામાં. પણ જ્યાં અનુભવથી શાંતિ અને તૃપ્તિ થાય છે એને પરની અપેક્ષા રહેતી એવા ઘણા મહાત્માઓ થઈ ગયા. આનંદગંજીને વિશે પણ એવું સંભળાય છે, સમાજે એમ કઈ આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, સમાજ બંધનમાં રાખવા માંગે. અમારું આટલું બંધન તમારે સ્વીકારવું પડશે. અમે આવ્યા પછી મુખ્ય શેઠ
આવ્યા પછી વ્યાખ્યાન શરૂ કરવું,
વ્યાખ્યાન શરૂ કરવું, શું કહેવાય, સંઘપતિ
સંઘપતિ આવે,
સંઘપતિ આવે પછી વ્યાખ્યાન શરૂ થાય. સાધુ બંધન પડે એટલે સંઘપતિ તારા ઘરે. અમારે કોઈ પતિપતિ છે? આ હાલી નીકળ્યા જંગલમાં, એને કોઈ અવકાશ, એને કોઈ અપેક્ષા તો છે? એ બધા સિંહ વૃત્તિ વાળા હોય છે. જ્ઞાની છે એ બધા સિંહ વૃત્તિ વાળા હોય છે. શિયાળિયા જેવા નથી હોતા, કૂતરા જેવા નથી હોતા. ઘર ઘર કુકર આશા ધારી ઘર ઘર માન માગે, મને કોઈ માન આપે તો સારું, એવી વૃત્તિ જ્ઞાનીઓની હતી. એવી અચિંત્ય શક્તિ એની એમ બોલ કહે છે કે એ જે જ્ઞાન દશામાં જે શક્તિ જ્ઞાન વૈરાગ્યની હોય છે એ અચિંત્ય છે. અચિંત્ય છે એટલે ચિંતવનમાં જેનો સમાવેશ ન થાય, અનુમાનથી તો જેને પહોંચી વળાય નહીં, પણ જેનું ચિંતન કરતા ચિંતનમાં પણ જે આવે નહીં, કેમ કે નિર્વિકલ્પ શક્તિ છે, અતિન્દ્રિય શક્તિ છે. ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી ને ઇન્દ્રિયના વિકલ્પનો એ મનનો વિષય નથી. એવી અચિંત્ય શક્તિથી પુરુષાર્થની ધારા પ્રગટ કર, ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા પ્રગટ કરે એમ કે. આત્માના આધારે સ્વસંવેદનના જ્ઞાન બળથી અને પર સર્વ પરની આ સમસ્ત જગતની ઉપેક્ષા કરીને આખું જગત એમાં આવી જાય છે. એની અચિંત્ય શક્તિથી પુરુષાર્થની ધારા પ્રગટ કર, બધું આવી ગયું. પોતાનો આત્મા જ્યાં પરિપૂર્ણ છે ત્યાં કોઈ પરની અપેક્ષા રહેતી નથી, એ પણ દીનતા છે. દર્શન કરવા ભગવાનના મંદિરમાં જઈને
પૂજા પાઠ કરીએ
દીનતાના પરિણામ છે.
કઈ રીતે પૂજા કરવી?
યોગેન્દ્ર દેવે એક શ્લોક લખ્યો છે, યોગ સાર,
યોગ સાર,
યોગેન્દ્ર દેવ યોગ સાર,
યોગ સાર,
કે આ પ્રભુ ભિક્ષાર્થે ભમે છે, પોતે આત્મા પ્રભુ છે,
પ્રભુ આત્મા,
બીજા ભગવાન પાસે ભીખ માંગે છે કે હે ભગવાન સ્તુતિ કરે ને મને તાર કરો. હાસ્ય મને દેખાય છે પ્રભુ ભિક્ષાર્થે ભમન. આ તો એક હાસ્યાસ્પદ દશા છે જીવની. પોતે પરિપૂર્ણ પરમાત્મ તત્વ હોવા છતાં આવી દશામાં એને પરિણામ સાલે છે, જે પરિણામમાં બીજા જીવો અહંકાર કરે કે અમે તો પૂજા કરી, એ પરિણામ જ્ઞાનીને સાલે
સાલે.
અમારા કામ અમે સ્વરૂપે ભગવાન પર્યાય ભગવાન થવાને લાયક છીએ, એ ભગવંત દશા ન પ્રગટે ત્યાં સુધીની કલંકિત દશા અમને પોસાતી આમ છે. એટલે એ દશા છોડીને એ પરિપૂર્ણ દશાને રોકાયા વિના આગળ વધે છે. આવે એનો અર્થ
આવે
અથવા મોક્ષને એવી ભાવના આવે એ કેવી રીતે લેવું, કેવી રીતે સ્વીકારવું, કે આવે જાણવું, પણ આવે છે માટે સારું છે એમ કરીને રોકાવા માટે એ વાત કરી નથી. ગુરુદેવ શ્રીના કર્તા કર્મ અધિકારના જે પ્રવચનો ચાલ્યા છે એમાં એક માર્મિક વાત એમણે કહી છે શુભના વિષયમાં, કે મિથ્યા દ્રષ્ટિના શુભમાં અશુભ છે અને સમ્યક દ્રષ્ટિના શુભમાં અશુભ નથી. આવી વાત કરી છે. એટલે શું કે મિથ્યા દ્રષ્ટિ જયારે શુભ કરે છે ત્યારે આ ઠીક કર્યું એમ હારોહાર મિથ્યાત્મ અશુભ ઊભું કરે છે. જયારે શુભ ભાવે પરિણમે છે ત્યારે આ મેં ઠીક કર્યું એમ એ એના મિથ્યાત્મ સહિતના અશુભ પરિણામે પરિણમે છે. અને સમ્યક દ્રષ્ટિને શુભ થાય છે ત્યારે આટલો મલિન અંશ પણ છોડવા જેવો છે એવું એને જ્ઞાન વર્તે છે. એટલે શુભ રાગનો એને રાગ નથી, રાગનો રાગ નથી, એટલે એના શુભમાંથી અશુભ છૂટી ગયું છે. એમ બંનેના શુભ પરિણામની જાતિમાં ફેર છે. મોક્ષ માર્ગીના શુભ પરિણામની જાત જુદી અને મિથ્યા દ્રષ્ટિના શુભ પરિણામની જાત જુદી. અજ્ઞાની ભક્તિ કરતો હોય ભગવાનની, જ્ઞાની પણ ભક્તિ કરતો હોય, નિરાશરમાં બે એક સાથે બાજુ બાજુમાં બેસીને ભક્તિ કરતા
કરતા હોય.
અને અજ્ઞાની ભક્તિ એવી લાગે કે હા હા હા
એવી સરસ ભક્તિ,
શું ભગવાનની ભક્તિ આવે. અને જ્ઞાની ઠંડા દેખાતા હોય, એટલો બધો ઉત્સાહ ન પણ દેખાય, ક્યારેક આવે ને ક્યારેક ન હોય, બે પ્રકાર. પણ એવો એક દ્રષ્ટાંત લઈએ કે જે કાળે જ્ઞાનીની ભક્તિ ઓછી દેખાય ને અજ્ઞાનીની ભક્તિ વધારે દેખાય, તો કોનું શુભ વધી ગયું? કે અજ્ઞાનીના શુભમાં અશુભ પડેલું છે, જ્ઞાનીનું જેટલું શુભ છે એમાંથી અશુભ નીકળી ગયું છે, મટી ગયું. મોટો ફેર છે, જાતિમાં મોટો ફેર છે. વિદ્વાનોની જ્ઞાનીઓની રચના વાળી પૂજા છે એમાં તત્વજ્ઞાનની ગૂંથણી છે. વિતરાગ ભાવ ઉત્પન્ન કરવા માટેના એની અંદર સંકેત રહેલા છે, એવી પૂજાઓ ઘણી છે. કહે છે કે રાગ થી ભિન્ન પડેલા જ્ઞાન થી અને રાગ ની વિરક્તિ રૂપ વૈરાગ્ય થી ધારાવાહી પુરુષાર્થ કર. જ્ઞાન માં આ વાત લીધી છે કે જ્ઞાન માં જે સ્વરૂપ જ્ઞાન છે તે અસ્થિ અપેક્ષા એ જ્ઞાન નો વિષય છે, અને જે પરનું જ્ઞાન છે એનાથી આ જ્ઞાન ભિન્ન પડી ગયું છે એ નાસ્તિ અપેક્ષા એ જ્ઞાનનો વિષય છે. એવું જે જ્ઞાન તેને જ્ઞાન કહેવામાં આવે છે કે જે સ્વરૂપમાં તન્મય થાય છે અને રાગાદિથી ભિન્ન પડેલું જ્ઞાન છે તે જ્ઞાનથી, અને જે જ્ઞાનમાં રાગની વિરક્તિ છે, રાગનો રસ નથી, જે રતિ છે, રક્તિ છે, રસ છે, એ જ્ઞાનીને રાગમાં રસ નથી. શુભાશુભ રાગ ગુણસ્થાન પ્રમાણે આવે તો પણ એને એમાં રસ આવતો નથી. નિરસ પરિણામે રાગ પરિણમે છે. જ્ઞાનીનો રાગ નિરસ પરિણામ વાળો છે. કેમ કે નિયમ એવો છે કે દરેકને પોતાની ચીજમાં રસ આવે છે, પારકી ચીજમાં કોઈને રસ આવતો નથી. બે છોકરા બાજુમાં રમતા હોય, એક ઉપાડો દેખાવડો દેવના ચક્કર જેવો હોય, પારકો હોય, અને એક સમજવા જેવો પોતાનો હોય, પોતાનો પણ એને પોતાનો છે ને, એમાં એને રસ છે, પેલામાં રસ નથી. આમ છે પોતાની ચીજમાં ભાવનો આવિર્ભાવ થાય મમત્વપણે અને એમાં રસ આવે છે. ભીન પડેલા જ્ઞાનમાં રાગની દશા સાધકમાં રાગ રહી ગયો હોવાથી ઉત્પન્ન થાય છે, પણ જ્ઞાનીને એમાં રસ આવતો નથી. એટલે રાગની વિરક્તિ છે એને ત્યાં વૈરાગ્ય કહ્યો છે. કપડા દાગીના છોડે એને વૈરાગી લોકો કહે છે. જ્ઞાનીઓ અંતર વૈરાગ ને ઓળખે છે કે રાગ ની વિરક્તિ છે એ વૈરાગ્ય છે. વૈરાગ્ય ત્યાંથી શરૂ થાય છે, પછી એ વૈરાગ્ય ઘણો વધે છે ત્યારે બહારના પદાર્થોના વિકલ્પ છૂટે છે. વિકલ્પનો અભાવ થતા વિકલ્પના નિમિત્તરૂપ પદાર્થનો પણ સંયોગ થતો નથી, વિયોગ થાય છે. ત્યારે ખરેખર એને બાહ્ય વૈરાગ છે, બહારમાં પણ વૈરાગ છે એમ કહેવું જોઈએ. એવું ન હોય, અંદરમાં રસ હોય, પર પદાર્થની ભિન્નતા જાણ્યા વિના એનો રસ તૂટ્યો ન હોય અને પર પદાર્થનો ત્યાગ કરે ત્યારે એની હાલત બગડી જાય છે, અંદરથી દશા બગડી જાય છે. ખાવાનો રસ પીડ્યો હોય, ભાવતી ચીજનો રસ પીડ્યો હોય અને ત્યાગ કરે પછી અંદરથી દશા બગડે, એની દશા બગડ્યા વિના, રસ તોડ્યા વિના, હઠથી પરિણામમાં હઠ લાવીને ત્યાગ કરે તો એ રીતે કોઈ દશા સુધરતી
નથી,
દશા બગડે છે. એની વિધિ આ છે કે રાગની વિરક્તિ રૂપ વૈરાગ્યથી ધારાવાહી પુરુષાર્થ કર, રાગની વિરક્તિ લાવ પહેલા, અંદરથી રાગને છોડ. મારમાં ત્યાગ કરનાર શું કરે? રાગને છોડવો એ બધી ઊંચી વાતો છે, અમને એ ન ફાવે. અમે તો તમે કહો તો આ બધું મૂકી દે ધડાકે, ભાઈ એવું અનંત વાર તે મૂક્યું ને પાછું ગ્રહણ કરી લીધું, તારો રસ તૂટ્યો નથી ને રસ ફેર્યો નથી એટલે ગ્રહણ કરતા વાર લાગતી નથી અને તને ખબર એ રહેતી નથી કે ક્યારે ગ્રહણ થઈ જાય છે. પાછો એના રસમાં ચડી જાય છે એવો કે પછી છોડી શકતો નથી. મુનિવ્રત ધાર અનંત બેર ગ્રેવ ઉપજાયો, આત્મજ્ઞાન વિના નવમી ગ્રેવક સુધી જાય. સંયોગી દ્રષ્ટિ ચાલુ રહે છે, અસંગ તત્વની દ્રષ્ટિ પ્રગતી નથી આત્માની, સંયોગમાં ત્યાં લપટાઈ જાય છે. ત્યાં પછી એને અવધિ જ્ઞાન હોવા છતાં ઉપયોગ મૂકવાનો પણ એને વિચાર આવતો નથી. આ નવમી ગ્રેવક આવ્યો ક્યાંથી, એટલો વૈરાગ ધારણ કર્યો તો એ વાત પછી રહેતી નથી, ભૂલી જાય છે. ભાવ ફરે ને ભાવ ફરી જાય છે. વિતરાગી રસનો સ્વાદ લીધા વિના રાગના રસનો આસ્વાદ એને મીઠો લાગે છે, એ મીઠો લાગે છે અને મારી નાખે છે એમ છે, એ મીઠાશ મારે છે. રાગ થી ભિન્ન પડેલા જ્ઞાન થી અને રાગ ની વિરક્તિ વૈરાગ્ય થી, આમ જ્ઞાન અને વૈરાગ્ય થી ધારાવાહી પુરુષાર્થ કર. ક્યારેક પુરુષાર્થ કરે એમ નહી, સવારમાં ઉઠીને એક કલાક બે કલાક પુરુષાર્થ કરે એમ નહી, ધારાવાહી નિરંતર પુરુષાર્થ. કેમ કે એ જીવનનો વિષય છે, પરિણમન છે, જીવન છે ને જીવન છે, નિરંતર નો વિષય છે, થોડા કાળ નો વિષય, એટલે ધારાવાહી પુરુષાર્થ કરવાનો વિષય લીધો છે.